चार युगनी मिश्रित रजोगुण तमोगुण ने सत्वगुण की बनेलू आ शरीर आ जीवन समस्त जगत जड़ चेतन ए गुण दोष थी भरेलू तो छे। जीवन में पण दरेक जीवन ने आंगणे गुण दोष एनी समक्ष आववाना छे। सत्युगना सद्गुण पण आवशे, कलयुगना दुर्गुण ने पाप दुराचार पण आवशे। जेम चार दिशाओ छे एम मननी पण चार दिशा एनी चार अवस्था छे। क्यारेक मन सतजीगनी उच्च प्रकारनी अवस्थामां पण पहोंची जाय शांतिथी सात्विकतामां, क्यारेक रजोगुणनी अंदर पण फसाय ए त्रेता द्वापरथी एथी पण नीचे उतरी कलियुगनी अंदर पापाचारनी अंदर पण। मननी अवस्था स्थिर नथी, मननो स्वभाव जे चंचल छे ई चांचल्य जीवनना दरेक क्षेत्रे दरेक स्वासे दरेक व्यक्ति ने एनो सामनो करवो पड़तो, संघर्ष करवो पड़तो। ए चार साधनो आप्या, चार अवस्थाओ आपी, माळा पण फेरवी छे। भगवत स्मरण थी पण कल्याण थाय छे, ध्यान समाधि थी पण, योग अने योग एटले वेदांत थी पण, ए पोताना आत्मस्वरूप ने निर्भीने पण परमात्मानो साक्षात्कार करी शके। कोई पण एक साधन मनने स्थिर करवा माटे, मनने बांधवा माटे, पछी सत्युगनो योग होय, त्रेतानो नी तपस्या होय, द्वापरना ध्यान समाधि, कलयुगनी नाम स्मरणनी माळा, कोई पण साधन जीवनने परमात्मा सुधी पहोंचाडवा माटे छे। अने आ आखुं तारतम्य एनो निचोड एनो सार बतायो तुलसी जी, सगु नहीं अगु नहीं नहीं कछु भेदा, उभय हरही भव संभव भेदा। मानव जीवन ने एनु आत्मकल्याण प्राप्त थाय ए हेतु सर एने कोई पण साधन हाथमां लईए। आपणी पासे जे सगवड होय અને જે સમયે જેનો ઉપયોગ કરવો હોય એના વડે આપણે આપણી સગવડને પૂરી કરીશું। ચાર સાધન આપ્યા એમ આપણા ઘરમાં પણ રહેતા હોઈએ, અંધારું હોય તો ચાર દિશામાં ચારે જગ્યાએ વીજળી બત્તી કરવા માટે ત્યાં ગાડી સ્વિચ મૂકેલી હોય, જ્યાં આંચ મારી એટલે તરત અજવાળું થઈ જાય। જે સમયે જે સાધન હાથમાં આવ્યું તે સમયે એનો ઉપયોગ કરી લઈ અને અજ્ઞાન કે વાસનાઓના અંધકારને દૂર કરવા, જ્યાં ઉભા હોઈએ ને ત્યાં ભય લાગે અંધકારને દૂર કરવો છે તો ત્યાં ગાડી સ્વિચ બટન દબાવ્યું તો તરત થઈ જાય। એમ આપણું મન જે અવસ્થામાં હોય, ચાહે નામ સ્મરણ કરવા માટે લાયક હોય તો એની પાસે માળા ફેરવી ભજન કરાવી દે, એને જો ધ્યાનમાં બેસવાની ઈચ્છા થાય તો ધ્યાનમાં બેસીને પણ આત્મકલ્યાણ કરી શકે, ક્યાં તો તપસ્યા કરીને ક્યાં તો યોગ। લક્ષ્ય એક, જેમ માણસને પ્રાપ્ત કરવાના છે એકમાત્ર ઈશ્વર, જુદા જુદા સાધન વડે, કોઈ પણ સાધન વડે એનું લક્ષ ઈશ્વર સુધી, આત્મા સુધી પહોંચવાનું. તરસ લાગી હોય, નદીના કિનારે જુદા જુદા ઘાટ બાંધેલા હોય, શંકરાચાર્ય ઘાટ હોય, રામાનુજ ઘાટ હોય, કે કોઈ શાક્ત ઘાટ હોય, તો પણ ઘાટ એ ઉતરો. નદી એક છે, એના ઘાટ જુદા. પાણી દરેકનું લક્ષ તૃષા છુપાવ્યું છે, અને એ નદીમાંથી એ જ પાણી લેવાનું છે જુદા જુદા ઘાટે. એમાં કોઈ, એમાં ક્યાંય પણ ભેદ નથી, એમાં કોઈ અલગાવ નથી. માત્ર એક લક્ષ, તમારી તરસ છૂટી ગઈ એમ. કોઈ પણ સાધન વડે જીવનું આત્મકલ્યાણ થવું જોઈએ, બસ. પછી સતયુગની માફક તમે યોગ કરો, ત્રેતાની માફક તપસ્યા કરો, દ્વાપરની માફક ધ્યાન સમાધિ કરો, એ કલયુગમાં માળા થતો. બધાનો જ તાત્પર્ય, લક્ષ, માર્ગ એક જ, આત્મકલ્યાણ. ભૂખ લાગી હોય તો કોઈ પણ ચીજ વસ્તુ હોય તો એનાથી તરત ભૂખ દૂર કરવાનો આપણે તૈયારી કરી દઈએ. પણ જેને ભૂખ લાગી જ નથી, બધું જ પડ્યું હોય, અજીર્ણ થઈ ગયું હોય, બધી ચીજ ખાવાની પડેલી હશે, સારામાં સારી વાનગીઓ હશે, મિષ્ટાન્ન હશે, અજીર્ણ છે, તાવ આવેલો છે, રોગી છે, નહીં ખાઈ શકે. અને જો એને રુચિ જ નહીં થાય, મન નહીં, જે વિષયોનો રોગી છે, જે ભોગોનો ભોગી છે અને એને કારણે રોગી છે, એને આ આત્મકલ્યાણના સાધનો પાસે હોવા છતાંય એના તરફ એને રુચિ નહીં થાય. કેમ? એ વાસનાઓ રખડતી વૃત્તિઓનો રોગી છે, ભોગી છે. પડેલા સાધન હોવા છતાંય એના તરફ એને લક્ષ નહીં જઈ શકે. જ્યાં સુધી આત્મકલ્યાણની રુચિ ન થાય, ત્યાં સુધી તે તીર્થમાં બેઠો હોય છતાંય, તે સત્સંગની આજુબાજુ ફરતો હોય છતાંય, સત્સંગનો શબ્દ એના કાને પડી જ નથી, એના તરફ રુચિ જ નથી. કારણ સાધન છે છતાંય દ્રષ્ટિ નથી, અને દ્રષ્ટિ ન હોવાને કારણે છે છતી વસ્તુ જોતો નથી એવો આંધળો ભીત. બધું જ છે છતાંય અંધકાર. એને લક્ષ્ય જ નથી કે હું ભગવાનને ભજું, મારા જીવનને શુદ્ધ અને પવિત્ર બનાવું, લક્ષ્ય નથી. પછી એ વ્યસનથી, વિષયોથી, મનની ભટકણથી ભટક્યા જ કરતો હોય, રજડ્યા જ કરતો હોય. બધું જ સામીપ્ય મળતું હોય છતાંય એને અડવાનું મન ન થાય. એ માંદો છે, અને માંદગી શાની છે? વાસનાઓની. અને વાસનાઓની માંદગીને કારણે આટલો સરસ, આટલા સરસ મિષ્ટાન્ન પડ્યા, આટલું સરસ ભોજન પડ્યું હોય પણ નથી ખાઈ શકવાનો, રુચિ નથી મને ખાવાની, ઈચ્છા નથી. કેમ? એ અંદરથી, પેટથી માંદો છે. એમ મનથી માંદો પડેલો માણસ ક્યારે પણ ભગવાનનું ભજન નથી કરી શકતો. સાધન પાસે હોય છતાંય ભજન ના થઈ શકે. કાલ બિવસ કહું ભેષજ જય છે. મૃત્યુ જેનું નજીક આવી જ ગયું હોય, દુર્ગતિ જેની નિશ્ચિત હોય, એને પાસે પડેલા ઔષધ, વૈદ્ય, ડાક્ટર હોય તો પણ એને નહીં ખાઈ શકતો. જેની દુર્ગતિ થવાની જ છે, એને આત્મકલ્યાણના સાધન ભજન બધું જ હોય પણ ન દેખાય. અહીંયા આગળ મહારાજે એટલું જ બતાવ્યું કે આ કોઈ પણ સાધન વડે જન્મ જન્માંતરના પાપને દુર્ગતિ દૂર કરી, દુર્ગતિને હટાવી દઈને એ સદગતિ પ્રાપ્ત કરી. અને એ ચારેય સાધન પરમાત્માની, ઈષ્ટની પ્રાપ્તિ માટે. એ સાધન સહજ છે દરેકની પાસે. ભજન કરવું હોય તો કોઈ ના નથી પાડતું, કોઈ બીજી વ્યક્તિ આપણને રોકવાની નથી, પણ રોકે છે આપણું મન, આપણે આપણો વ્યવહાર, એ જ આપણું વ્યવધાન બની જાય છે કે તમને ધ્યાન ભજન કરવા જ નથી. બેઠા હો તો પણ મન તમને સ્થિર રહેવા જ નથી, ક્યાંક લઈ જાય, ખબર ના પડે દે ક્યાંથી ક્યાં લઈ ગયું. પછી ખબર, અરે હું તો વાળા ફેરવા બેઠો છું, ધ્યાનમાં બેઠો છું, મેં ક્યાં જતો રહ્યું. મન તું અળગું છે ક્યાં અફળાય, ક્યાં જવું છું, જો તો ખરો બીજો નથી બોલો, તું તો જો ને તારા રૂપ, તેમાં જોતા તું જ ખોવાય, તું એમાં ખોવાઈ જઈશ, તારા આત્માનું દર્શન કરે. એ આખી અવસ્થા મનની, જીવન આખું મનથી, મનને વેચાઈ ગયેલું છે. બધા જ ભોગોની કિંમત એને મળતી જાય છે, એટલે એનો સ્વીકાર કરી લે છે અને જીવનને વેચતો જાય છે, વેચતો જાય છે. વ્યસનને વેચી દે, એટલે તારે જો તને જીવન આપું, એમાંથી કઈ લાભ ન મળવાનો. આખરે જીવનની જે કઈ મૂડી છે એ બધી જ વપરાઈ જાય, ખાલી થઈ જાય, કમાણી કઈ જ ના મળે. શું કર્યું, હીરો ભોગે જઈને આવે, જે કમાણી હતી જે લઈને ગયો તો મૂડી એ વેડફી નાખી, અને હવે જીવનમાં બધું ગુમાવીને ખોઈ બેસીને આવ્યો છે. આટલું સાધન મળેલું હતું છતાંય એનો ઉપયોગ નથી કર્યો. એટલે માણસ છતી આંખે આંધળો છે, છતી વસ્તુ દેખે નહીં, જીવનું જોને અજ્ઞાન, કેટલું બધું અજ્ઞાન. એ અજ્ઞાન વશ થઈને માણસને એની મનોવૃત્તિઓનો સદુપયોગ કરવાને માટે બદલે માત્ર દુરુપયોગ કરતો હોય, એમાં બીજાનો વાત નથી. તમારી પાસે વારસામાં કે કમાણીમાં તમને મૂડી મળી છે, સદુપયોગ થશો કરશો તો સુખી થશો, અને એ જ સંપત્તિનો દુરુપયોગ થશો તો કરશે તો એનું પતન થશે, દુરાચાર. જીવન ભગવાને આપેલું છે, ઉપયોગ કરતા આવડે છે કે ના નથી આવડતું, પરિણામ શું, નુકસાન. અહીંયા ભગવાને આપેલું આ જીવન એનામાં એને સદગતિએ સારી રીતે વાપરવા માટેના સાધનો, સમયનો સદુપયોગ કરવા માટે બધું જ આપ્યું. નથી ચોટ તૂટી, વારંવાર ઉખડે છે, એના માટે સાધનમાં મન પરોવતા પહેલા પ્રભુને, ઈષ્ટદેવને પ્રાર્થના કરે કે પ્રભુ મને શાંતિ મળે એવું સાધન તું આપ, મારી પાસે કશું, મારી પાસે શક્તિ છે પણ સંયમ નથી, મારી પાસે સમય છે પણ એનો સદુપયોગ નથી, હંમેશા પ્રાર્થનાના ભાવોથી અંતઃકરણ પવિત્ર થાય છે, શુદ્ધ થાય છે, અને એ પ્રાર્થનાના ભાવના નો સ્પર્શ, એના વડે એ જો પોતાના સ્વરૂપને ઓળખી શકે તો સતયુગને પણ, સતયુગ પોતાના શરીરમાં જીવનમાં બનાવી શકે, લાવી શકે, નહીતર કલયુગ તો છે જ. આપણે વિચારીએ કે કલયુગના કેટલા લાખ વર્ષ થાય છે, હવે એમાંથી આપણને કેટલા બહુ બધો, હા 70-80 મળશે બધાને, પણ લાખની ગણતરીમાં 70-80 નો સહી હિસાબ, કેટલા 4 લાખ કે કેટલા કલયુગના કેટલા સાલો થાય, 4,32,000 અને એમાં આપણા 32 પૂરા થાય બહુ છે, 32 પહેલા ચાલવા માંડે છે. એની અંદર બધા જ યુગો ભોગવી લેવાના, સાત્વિક રાજસ તામસ બધું જ આવવાનું. અને એમાં ભગવાને કહ્યું રજો રાગ આત્મકમ બુદ્ધિ સ્તન્ય બધનાથી ભારત. હે અર્જુન, રજોગુણ ની અંદર રાગ વડે એની અંદર જ બંધાતો હોય, સમજો. સત્વ ની અંદર બંધાય તો એ પ્રમાણે એને સદગતિ મળે. પેલા રેશમ ના કીડા ની માફક એના વડે એની ગતિ દુર્ગતિ પણ થાય. રેશમ ના કોશેદા ની અંદર બંધાઈ ગયો પછી એનું મોત જ થયું, પણ કરોળિયાની માફક જાળને ફેલાવી પણ શકે છે અને પાછો એને સમેટી સંકેલી પણ શકે છે. જે પોતાના જીવનમાં સમજણ પૂર્વક જીવી શકે છે એ જ સદગતિને પ્રાપ્ત કરી શકે. સદગતિનો અધિકારી પણ એ જ કે જેને સમજીને જીવતા આવડે. પોતાના જીવન વ્યવહારની જાળને ફેલાવે પણ ખરો અને જ્યારે પરિપક્વતા આવે અને મનમાં સાચી સમજણ આવે ત્યારે એ જાળને પાછો સમેટી પણ એમાં ફસાય નહીં. એ છે જીવનમાં પ્રાપ્ત કરેલું લક્ષ. અને યોગ ના આવડતો હોય કે ધ્યાન ના થતું હોય તેટલી માળાય કરી શકો છો. એક પરીક્ષા આપવાની હોય તો એના એક નહીં ને બીજો કે 10 માંથી ગમે તે 7 લખો એમ સૂચના આપેલી હોય. અને 2 પ્રશ્નો મેં કે આના બદલે આ નહીં તો આ લખો, કારણ એક નહીં તો બીજો પ્રશ્ન એમ 2 ની છૂટ આપે છે ને. અહીં તો 4 ની છૂટ આપી છે, એક નહીં. ત્યાં યોગ કરીને તમારા જીવનમાં સતયુગને, ક્યાં તો ધ્યાન સમાધિ કરીને, રીતાને ગમે તે રીતે કઈ ના મળે તો કલયુગમાં એકલી માળા ફેરીને ભજન કરીને પણ તમે પાસ થઈ શકશો. નપાસ કરવાની કોઈ શક્તિ નથી, પણ ચારેય માંથી એકય પ્રશ્ન ના લખો તો નપાસ. કેટલું મોટું ઉદારીકરણ છે ભગવાનનું, પરીક્ષા જીવનની આપવાની. અને એક નહીં, 4 માંથી 4 ઓપ્શન, એક પ્રશ્ન લખો એનો ઉત્તર તો પણ તમે ઉત્તીર્ણ. અને ઉત્તીર્ણ એટલે દ્વિતીય તૃતીયમાં નહીં, પ્રથમમાં. તો આટલી બધી ઉદારતા હોય ભગવાનની. અને આટલા 4 આપણા માટે વિકલ્પો અહીંયા આગળ મૂક્યા હોય છતાં એમાંથી એકય ન કરે અને સમયને વેડફી નાખી કમાયો તો શું જીવનમાં. આવી અણસમજ માણસને દુર્ગતિએ લઈ જતો. પણ જેની પાસે જે અવસ્થા પ્રાપ્ત થઈ, ભલે કલિકાલની હોય, કલિયુગ કેવલ નામ અધારા, સુમેરે સુમેરે નર ઉતરાહી બાર. ત્યાં સુધી કહ્યું માનસ પુણ્ય હોય નહીં પાપ. આટલે સુધીની છૂટ. બહુ કાચો નબળો વિદ્યાર્થી હોય ને ત્યારે એને છેક આટલો નીચેનો વિકલ્પ આપવો પડે. બહુ નબળો હોય અને કૃપાંક આપવાના હોય અને ત્રીસે ના લાવી શકે એવો હોય ત્યારે કહે છે, તુલસીદાસજી કહે છે, માનસ પુણ્ય હોય, માનસિક કરેલું પુણ્ય એનું ફળ મળે, માનસિક પાપનું ફળ તમારે નહીં ભોગવવું પડે. તો 25 લાયો હોય તો 10 ઉમેરી આલવાની તૈયારી. કેટલી ઉદારતા છે પ્રભુની, પરમ ઉદાર. આટલી બધી ઉદારતા આપણને આપી હોય અને છતાંય માણસ તરીકે એને જન્મવા છતાંય પશુની માફક પોતાના જીવનને દુરાચરણની અંદર વ્યર્થ ગુમાવી દે, તો એના જેવો મૂર્ખ બીજો કોઈ. તો આવી તપસ્યા કે આવું સાધન ભજન જે કઈ થઈ શકે એ કરવું અત્યંત આવશ્યક છે. और साधु होके भी नहीं करेंगे तब तो हमारी क्या हालत क्या गति होगी. कुछ भजन तो करना ही पड़ेगा. ये साधन अपना व्यवहार में अंदर थी पण थोड़ोक समय काढ़ी नहीं, समय थी बची नहीं. आज भयावह समय एने वातावरण थी बची नहीं. जो एक बाजू सेज किनारे निकले ने तो पण भगवान एने हाथ पकड़े छे. એ ભગવાનનો હાથ પકડી શકે, ભગવાન એનો હાથ પકડશે. ત્યારે થોડી ઘણી પણ તૈયારી જાતે બતાવે તો રુચિ હોય તો થોડું ખાવાનું મન થાય, પણ રુચિ હોય જ નહીં. એને લક્ષમાં રાખીને મહારાજે સ્વયં એમને શરણે, તમારે શરણે જે કોઈ આવે છે તેને પ્રેમ પદાર્થ આપો છો, અને એને નિત્ય તમે એ તમારું નિત્ય આરાધન કરે છે. આવી અવસ્થા મહારાજ સ્વયં આપે છે એમ લક્ષ્મણદાસ. એક વાર શરણે આવો બસ તમને બધું જ મળી જશે, બધા જ બંધન માંથી એને મુક્તિ અપાવી દેશે. અને એમ કરીને પોતાના જીવનને સાર્થક કરવા માટે કોઈ પણ માર્ગ પકડી લો, ચોરાહા પર ઉભા છો, જે રસ્તે જશો એ રસ્તેથી ગંતવ્ય સુધી પહોંચવાના અવશ્ય. ચાર યુગ છે, ચાર અવસ્થા છે, અને એમાંથી કોઈ પણ એકને તમે સ્વીકારી લો, પણ દ્રઢતાથી માર્ગ પણ દ્રઢતાથી સ્વીકારી લો અને ચાલ્યા કરો. પણ જો એમાં તમે વિક્ષિપ્ત થયા અને થોડી વાર અહીંયા જઈને પાછા આવ્યા, થોડું આમ જઈને પાછા આવ્યા, તો ત્યાં ને ત્યાં અટવાઈ અને જીવન પૂરું થઈ જશે, લક્ષ્ય પ્રાપ્ત થઈ જશે. પરંતુ એક ભરોસો, એક બળ, એક આશ વિશ્વાસ, એટલી દ્રઢતા હોવી જોઈએ, તો જ તમે તમારા લક્ષ્યને એ તમારા આત્મતત્વને પ્રાપ્ત કરી શકશો. આત્માનંદ, આત્માનુભૂતિ કરવી છે ને તો એના માટે અહીંયા બતાવ્યું એ પ્રમાણે માળા ફેરવીને પણ તમે આત્મશાંતિ તો મેળવી શકશો, ઉપાધિઓથી છૂટી શકશો. તો ચલો આમાંથી, આ ગજિયામાંથી નીકળીને શાંતિથી એક બાજુ બેસો, જેટલું નામ સ્મરણ થશે, જેટલું નામ સંકીર્તન કરશો એટલા સમય સુધી તો શાંતિ. અહીંયા બેઠા છો એક કલાક, હવે ભલે દરવાજા બહાર ગમે એટલું હશે, પણ અહીંયા ગાડી અત્યારે કેટલી આમ શાંતિ છે, જાણે મુક્ત થઈને બેઠા એકાઈ જ બેઠા. કારણ એ રુચિ છે, રુચિને કારણે એમાં સ્થિરતા છે, અને સ્થિરતાને કારણે આટલી શાંતિ કે આટલો આનંદ સમજણ પડે છે. પણ જો આમાં રુચિ જ ના હોય તો એ સમજણ નહીં પડે, આનંદ જ ના આવે. જીવનની વ્યવહારિક જે જંજાળ છે એમાંથી બહાર નીકળવા માટે આપણા મનની જે કઈ સદ અવસ્થા હોય એના ખાવાની અનેક ચીજ પડી હોય, ભૂખ લાગી હોય તો કોઈ પણ એક ચીજ ખાઈ નહીં, જેમ આપણે તૃપ્ત થઈ શકીએ છીએ, એમ સાધન ભજન ધ્યાન જે કઈ છે, સત્સંગ સાધન કે એકાંત, એમાંથી કોઈ પણ એક સાધન નો સ્વીકાર કરી લઈને દ્રઢતા પૂર્વક એમાં આગળ વધીશું તો અવશ્ય આપણને આપણી જરૂરિયાત, આપણું લક્ષ્ય આપણે મેળવીશું. તો એ ચાર યુગની વાત કરી, પણ એટલે સુધી કે સદગુરુ મહે આન મિલે પછી અવસ્થા બદલાઈ ગઈ. ચાર યુગની વાત કરી, પણ જેને દ્રઢતા કેળવી લીધી અને જેનામાં એટલી બધી શ્રદ્ધા ભક્તિ આવી ગઈ કે બસ અમારે એ બંધનની શું જરૂર છે. ચાર યુગ કી કુન પડી હૈ, જેને બે પરવા કહેવાય. ચાર યુગ કી કુન પડી હૈ, એમાં આપણે બે પરવા થઈએ. સાયકલ પર ચાલતા હોય, આગળ જેનું પેલું હાથમાંથી છોડી ચાલીએ, ગવર્નર છોડી દઈએ, વિશ્વાસ થી શ્રદ્ધા પૂર્વક ચાલવાની, પડવાનું જ નથી, નથી પડતા. છોકરા જોઈએ છે ને આપણે, દોડે જ કરતો એમ. બે ફિકરાય, નિશ્ચિંતા. બે ફિકરાય એટલે નફટાય નહીં, મૂર્ખતા નહીં, પણ દ્રઢ ભરોસો એન ચરણન કેરો. એવી દ્રઢતા જે આવી જાય જેને કારણે કે હું પડવાનું નથી. અને પછી તો ચાર યુગ કી ગુન પડી હૈ મેં મેરા કર લીના, સદગુરુ મોએ આન મિલે તબ અંતર ઘટ મે દીના. બસ જેનું અંતઃકરણ પીગળી ગયું, ઓગળી ગયું, સમુદ્રમાં મીઠાની પૂતળી અંદર ઉતરીને શોધવા નીકળી, મીઠાના કે દરિયો કેટલો ઊંડો છે, નમક કી પુતલી દરિયા સમુદ્ર કી ગહેરાઈ ઢૂંઢને કે લિયે ચલી ઉતરી, ક્યા હોગા, સમુદ્ર મેં લીન હો જાયેગી. એમ અહીંયા કહ્યું સદગુરુ મોએ આન મિલે તબ અંતર ઘટ મે ભીના, ચાર યુગ કી કોન પડીએ બે પરવા. બસ એક સાધન જે દ્રઢતા પૂર્વક પકડાઈ ગયું, પછીથી બીજાને જે થવાનું દેખાય, મને મારો રસ્તો મળી ગયો, મને મારી દિશા મળી ગઈ, મને મારી ગતિ મળી ગઈ, પછી બીજા કશાની પરવાની, ચાહ ગઈ, ચિંતા ગઈ, મનવા બે પરવા. જાકો કછુ ન ચાહીએ વો સાહન કો સા, મોટો બાદશાહ થઈ ગયો. કેમ કહેવાય, એની જરૂર જ નથી. પડ્યું હશે ને તો રસ્તામાં પેલા રાકા ને બાકા બે ચાલતા જતા હતા, અને રસ્તામાં જોયું ત્યાં તો કોઈની ઘરેણાની પોટલી પડી ગઈ છે. બાકા આગળ નીકળી, રાકા આગળ નીકળી ગઈ, અને પાછળ એને ધૂળ ચડાવી દીધી પેલા. પછી પાછળથી જોયું કે આ શું કરે છે. કે છે તું સ્ત્રી છું ને, એટલે તારું મન લલચાય નહીં, એટલા માટે એને મેં ધૂળથી, ઓહ કે તમે ધૂળથી ધૂળ ઢાંકી, કેવી ઊંચી અવસ્થા કે જેને એ ઘરેણાની અંદર ધૂળ દેખાય. એની પત્નીને અને બંને ભક્ત યુગલ ત્યાંથી પસાર નીકળી ગયું. જાકો કશું ન ચાહીએ, બસ જેને ઈશ્વર સિવાય બીજા કશાની જરૂર નથી, હોય તો એની ઈચ્છા નથી થતી, ક્યાં લઉં, ભોગો બધા જ પડ્યા હોય, વિકૃતિઓ આમ સામે દેખાતી હોય, છતાં એનો સ્પર્શ ના થાય, એની દ્રષ્ટિ નહીં, એના મનને નહીં, એની ઇન્દ્રિયોને પણ નહીં, એ સડસડાટ નીકળી જાય. જેમ પગની અંદર પગરખા પહેર્યા હોય અને ગમે એટલા કાંટા અને કાંકરા અને તાપ હોય, પણ સડસડાટ નીકળી જાય, બસ એવી રીતે જગતના વ્યવહારમાંથી ગમે તેવી વિકૃતિઓ પડી, ભોગો પડ્યા હોય, અરે ગમે એટલા ત્યાં અગાડી પ્રલોભનો પડ્યા હોય, તો પણ એની અવગણના કરીને સીધો નચિકેતાની માફક પાર ઉતરી જાય કે મારે તો માનવ કલ્યાણ જોઈએ છે. આ જીવાત્માની ગતિ કઈ થાય છે, મારે એવો નચિકેતા જેવો કોકવીર હોય કે કોઈ પણ પ્રલોભનથી એની અંદર ફસાય નહીં, અને કોઈ પણ જાતના એના અવરોધથી એ સહેજ પણ ડગે નહીં. એ અવસ્થા આવે ત્યારે એમ થાય મેં મેરા કર લીના, ચાર યુગ કી કુન પડી હૈ. કશું નહીં, ગમે એટલું પડ્યું હોય તેના માટે ઓકેલા ધાન જેવું એની સામે જુએ જ. આ અવસ્થા એટલે ઉચ્ચ કોટીની, પણ ક્યારે સદગુરુ મોએ આનંદ, ગુરુ મહારાજની પ્રાપ્તિનો આનંદ એટલો બધો ઊંચો છે કે જાણે પોતાના જીવનના ઘર આંગણે આજે દિવાળી હોય અને દીવા પ્રગટ્યા હોય એટલો આનંદ અહીંયા આગળ છે. અંતર ઘટને હું મારા અંતઃકરણની અંદર ગુરુ મહારાજની આપેલી શક્તિથી એવો